તારીખ 4/5/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 167 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 657
ટીકામાં તો વિસ્તાર છે, સાદો અર્થ સામાન્ય એવો છે. રાગાદી ભાવ છૂટ્યા, જ્યાં આજે છૂટ્યા નથી ત્યાં અનુભવ થઈ ગયો એવો વિષય છે. સાદો ભાવ અર્થ નો એવો એક કાળ છે. આ પ્રભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તો કાંઠે આ પ્રભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે, બીજો સમય થાય તો જૂની થાય ને, જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં તે પહેલા જ તત્કાળ સકલ અન્ય ભાવોથી રહીત પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. આવિર્ભવ, આવિર્ભાવ થયો, વિશેષપણે થયો તે બભવ કહ્યું, આવિર્ભવ આવિર્ભવ અનુભૂતિ. પર ભાવનો ત્યાગ થયો ત્યાં તો અનુભૂતિ થઈ ગઈ. સ્વામી તો ધોબીના કપડાનું ધોબીને ત્યાંથી કોઈ બીજાનું તે જ મિલનું તેવું જ કપડું, એક જ કિનારનું એક જ રંગનું, સફેદ હોય તો સફેદ એવું ને એવું એક જ મિલનું કપડું હોય, ભૂલથી એકનું બીજાને ત્યાં આવ્યું હોય, સજ્જન માણસ એનું ચિહ્ન જોવે છે, ધોબી મારું ચિહ્ન આવું કરતો નથી, મારા કપડા ઉપર જે મારા નામનું ચિહ્ન કરે છે એ તો આના ઉપર નથી, કપડું તે મિલનું તેવું જ છે છતાં મારું નથી, એવું જે જ્ઞાન થાય છે કે આ મારું નહીં એમ ત્યાં સ્વામિત્વ ખલાસ થઈ ગયા એમ. અહીંયા પરદ્રવ્યને પરભાવ મારા નહીં એવું જે આ જ્ઞાનમાં આવે છે ત્યાં અનુભૂતિ ઉત્પન્ન થઈ જાય છે એમ કેમ છે. એ જ કાળમાં એ વિષય છે, કળશનો જે વિષય છે એ પ્રકારે છે કે પરભાવનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ એક જ કાળમાં થાય છે, વારાફરતી થાય છે એમ નથી. અંધકારનો નાશ અને પ્રકાશનો ઉત્પાદ એક જ કાળમાં થાય છે. બોલાય એમ કે પહેલા અંધકાર હતો તે ગયો અને પ્રકાશ થયો, કેમ કે અંધકાર તો હતો અને પ્રકાશ નહોતો, તો બોલવામાં એવો ક્રમ પડે. અને એના ઉપરથી કોઈ એમ સમજે કે પહેલા અંધકાર ચાલ્યો જાય પછી પ્રકાશ આવી શકે એવું નથી, અંધકારનું જવું અને પ્રકાશનું થવું એક જ સમયમાં છે એ વિષય છે કળશનો. હવે ગુરુદેવશ્રીની જે શૈલી છે એમાં અનુભવપૂર્ણ વિશેષતા છે એવી વાત એ પ્રવચનમાં આવી છે, એટલે અહીંયા જુદી તારવીને ખેંચી છે કે આનંદ રસકંદ પ્રભુનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવ છૂટતા નથી. શું કહે છે કે જગતમાં ઘણા જીવો અશુદ્ધ ભાવ દોષ ભાવ એની મલિનતા જાણીને, બુદ્ધિથી પણ અનુભવથી પણ એની મલિનતા જાણીને છોડવા ચાહે છે કે આવા દોષના પરિણામ મને ન હો. જગતમાં અનેક જીવો સન્માર્ગને પામ્યા વિના પણ એમ સત્ય માર્ગને પામ્યા વિના પણ એવું તો ઈચ્છે છે કે હિંસા ન હો, જૂઠ ન હો, ચોરી ન હો, અનેક પ્રકારના રાગ દ્વેષ મોહના જે વિધવિધ દોષિત પરિણામ છે એ ન હો એવું ઈચ્છે છે, તો પણ તે અશુદ્ધ ભાવ છૂટતા નથી કેમ કે એમ કેવું છે કે આનંદ રસકંદ પ્રભુનો આસ્વાદ આવ્યો નથી. નામ છે અસ્થિમાં નાસ્તિ છે, વસ્તુ ખાલી નથી રહેતી. જે પર્યાય છે એમાં દૂષિત ભાવો છે એ નાશ થાય તો શું આવે, અને શું આવે તો નાશ થાય, બસ આટલું વાત છે એની અંદર. એટલે એમ કે છે કે કોઈ જીવ પોતાને વિશે એમ વિચારતો હોય કે મને રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ ન જોઈએ, મારે એવું ન હો, એમ જો કોઈ વિચારણા હોય, કોઈ જીવના ચિત્તમાં એવી વિચારણા હોય, એને એ જાણવું આવશ્યક છે કે આનંદનો રસકંદ છે આત્મા, પ્રભુ આત્મા આનંદનો રસકંદ છે, એનો આસ્વાદના આસ્વાદની હૈયાતીમાં એ છૂટશે, એનું વેદન આવશે, એનો આસ્વાદ આવશે, એવી હસ્તી ઊભી થશે પરિણામમાં, ત્યારે એ છૂટશે. ત્યાં સુધી એવી અશુદ્ધતા સમ્યક પ્રકારે એટલે કે વાસ્તવિકપણે છૂટવી સંભવિત નથી. ભલે કોઈ જીવોને બાહ્ય ત્યાગના પાંચ ઇન્દ્રિયના વિષયોનો બાહ્ય ત્યાગ થતાં તે વિષયો આશ્રિત પરિણામ પ્રગટપણે દેખવામાં આવે નહીં, છતાં તે દોષ તેને છૂટ્યો છે એમ કહી શકાય નહીં. આનંદ રસકંદ પ્રભુનો આસ્વાદ આવ્યા વિના આમ છે. કેમ કે ત્યાં તે કષાયો મંદપણે પ્રવર્તે છે, તે ભાવો મંદપણે પ્રવર્તે છે, તે મંદતામાંથી ઉગ્રતા થઈ આવે છે. કેમ કે અભાવ થયો નથી, મૂળ સાજું છે. જે વનસ્પતિનું મૂળ સાજું છે, બળવાન છે, એને પાંગરતા વાર લાગતી નથી. કેટલાક આ પીપળા જેવા ઝાડ એવા થાય છે ભીંતમાં ઉગે, દિવાલમાં ઉગે છે. પીપળા ખાસ કરીને એવા છે, પીપળાનું ઝાડ એવું છે, એનું મૂળ બહુ મજબૂત હોય છે. શું દિવાલમાં ઉગે, એને ખાતર ને પાણી કાંઈ ન મળતું હોય, છતાં એકવાર એના બીજમાંથી મૂળ છે એવું મજબૂત થઈ ગયું હોય, ભલે બે વેંતનો પીપળો, એક દોઢ બે વેંતનો પીપળો થયો હોય, અને દિવાલમાંથી એને ન કાપે, મૂળમાંથી ન કાપે, કેમ કે હારે દિવાલ તોડવી પડે, એને ઉપરથી તોડી લઈએ, કાપી લઈએ, પાછા એને પાંદડા થાય, પાંગરે છે. કેમ કે મૂળ સાંજ્યું છે. જૈન દર્શન છે એ દોષના મૂળમાંથી એનો નાશ કરવાની પદ્ધતિ, અનુભવ પૂર્ણ રીતે નાશ કરીને કહે છે, એમ કહે છે. એનો આ સિદ્ધાંત મૂક્યો ગુરુદેવશ્રીની ભાષામાં, બહુ સારો ધ્વનિ આવ્યો છે આ જગ્યાએ કે ભાઈ આનંદ રસકંદ પ્રભુનો આસ્વાદ આવ્યા વિના અંદર જે આનંદ અમૃત ભર્યો છે એ અમૃતનો આસ્વાદ આવ્યા વિના તને આ જે અશુદ્ધતારૂપ દોષ છે એ દોષનું જે ઝેર છે એનો સ્વાદ ઝેર પણ તને નહીં ઓળખાય. આમ છે, સામે સામું છે. આત્મા સ્વરૂપ જે આનંદ અમૃત છે એનો આસ્વાદ જે આનંદ અમૃત છે એનો અનુભવ થાય છે ત્યારે જીવને સમ્યક પ્રકારે મૂળમાંથી દોષનો ક્ષય થાય છે. એવી સ્થિતિમાં પરિપૂર્ણ દોષ નાશ ન થયા હોય અને અલ્પ દોષ રહ્યા હોય તેનું સ્વરૂપ તેના જ્ઞાનમાં આવે છે. દોષ થાય છે એની અવસ્થામાં છદમસ્ત જીવને રાગાદિ પરિણામ ચારિત્ર મોહના એની અવસ્થામાં થાય છે. ચારિત્ર મોહ પણ થાય છે, ચારિત્રનો રાગ પણ થાય છે, ચારિત્રનો દ્વેષ પણ થાય છે.
બરોબર,
ચારિત્રમાં આર્ત અને રૌદ્ર ધ્યાન પર્યંતના પરિણામ થાય છે નીચેના ગુણ સ્થાને ચોથે પાંચમે. પરંતુ એને જ્ઞાનમય પરિણામ, જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય કેમ કયા? કે એને ત્યાં એ જાણે છે કે આ ઝેર છે, એવું એને જ્ઞાન વર્તે છે. જ્ઞાનીને એ જ્ઞાન વર્તે છે કે આ ઝેર છે, એટલે એના પરિણામ ઝેરમય નહીં પણ જ્ઞાનમય છે એમ કયા. આ વિશેષતા છે. અને એને ઝેર કેમ જાણે છે? કે અંદરમાં આનંદ રસકંદ આનંદ અમૃતનો આસ્વાદ વેદાય છે, પ્રત્યક્ષપણે વેદાય છે. એવી જે જ્ઞાન ધારા છે એમાં આનંદ અમૃતની ધારા છે. એ જ્ઞાન ધારા છે, એ અમૃત ધારા છે, એ સુધા ધારા છે. અનુભવ પ્રકાશમાં એવો શબ્દ વાપરે છે. એ સુધા ધારા છે, એ ચૈતન્ય ધારા છે, એ આત્મધારા છે, એ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ છે એટલે એને મેળવણી કરવા માટે પણ વિકલ્પ કરવો પડતો નથી. જે કાંઈ કષાય કણ ઉત્પન્ન થાય છે એમાં એને ઝેરનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. તેથી એમ કહે છે કે બીજા કોઈ પણ પ્રકારે અશુદ્ધ ભાવ છૂટતા નથી, સિવાય કે જીવને આનંદ રસકંદ પ્રભુનો આસ્વાદ આવે. એ ના આવે ત્યાં સુધી એના વિના કદી અશુદ્ધ ભાવ છૂટતા નથી. ભલે ત્યાગી થઈને જંગલમાં જાય અને ગમે તે ત્યાં જઈને પણ ઊંધે માથે લટકીને તપશ્ચર્યા કરે. આ જાય છે ને બાવાઓ નગ્ન થાય છે, અઘોરી જંગલમાં જાય પંચાંગની તપને તપે છે. પણ જો ગુસ્સો આવ્યો હોય તો એની આંખામે કોઈ જોઈ શકે નહીં. લાલ લાલ ઘૂમવા આ બધું જોયેલું છું મારા નાનપણમાં. ત્યાં ગામ નાનું રામપુર, ફરતા ફરતા આવે જંગલમાંથી ખરે બપોરે ઉનાળાના 11 વાગે ત્યારે તપ શરૂ કરે. તડકો તપવાનો શરૂ હરખાઈનો થાય ને, પગ દાજવાના શરૂ થાય માટીને, ત્યારે એની તપશ્ચર્યા શરૂ થાય. પછી આહાર લે હાવ સાંજે રાતે લે, તે તડકો નમે પણ 4:30-5 પછી એને તપ છૂટે. પૂરા તડકામાં ફરતી અગ્નિ કુંડાળું કરી નાખે, ધૂમ દખાવે, ઊંધે માથે રે, એક પગે રે, ઊંધે માથે રે, પદ્માસને રે, જુદા જુદા માણસો જુદી જુદી રીતે તપશ્ચર્યા કરે. જે ગરમ થયા હોય તો એના બોલવાના શબ્દોનું કે બીજું કાંઈ પછી ઠેકાણું રહે નહીં. સજ્જન માણસ પણ ન બોલી શકે, ગડબડ એવી થઈ જાય કેમ અંદર ભર્યું છે, મૂળમાંથી કપાય નહીં ત્યાં સુધી શું થાય? તો બધી બહારની ક્રિયા છે ને રાગની ક્રિયા છે. શરીરની ક્રિયા, રાગની ક્રિયા, એ ધૂમ ચડે તો મનોબળ તો સામાન્ય પ્રાણીને પણ કેળવે તો એટલું બધું હોય કે માથું ઉતારીને આપી દે. મનોબળ એવી ચીજ છે કે એક રાગ અને દ્વેષને આશ્રિત જોર કરે તો પોતાને હાથે માથું ઉતારીને સામે આપી દે એવા માણસો હોય છે. પણ સમ્યક પ્રકારે દોષનું ટાળવું એક જુદી તાકાત માગે છે, જુદી શક્તિ માગે છે. એટલે શ્રીમદજી એવું લખે છે કે કોઈ ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરે કે એકલે હાથે 10,000 સુભટ ને, સૈનિક ને નહી, સુભટ ને, સોલ્જર ને હરાવે, એના કરતા દર્શન ટાળે એની શક્તિ વિશેષ છે. આમ લીધું છે એની શક્તિ વિશેષ છે. એને જે અંતરંગ આત્મશક્તિનો જે વિકાસ કર્યો એ અનંત શક્તિના પિંડના આધારે કર્યો છે. એનો આધાર ભગવાન છે, પોતાનો નિજ પ્રભુ છે એનો આધાર. કહે છે કે એના અનુભવનો આસ્વાદ, આનંદ અમૃતનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવ છૂટતા નથી, અને અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના સ્વરૂપનો અનુભવ થતો નથી. સ્વરૂપનો અનુભવ થાય ને એ અશુદ્ધ સંસ્કાર એમને એના મૂળિયા હાજા રહે એમ બે વાત બનતી નથી. કોઈ એમ કહે કે અમને આનંદ તો આત્માનો આવી ગયો છે, ભલે અંદરમાં બીજી પરિસ્થિતિનો ફેર કાંઈ ન થયો હોય, પણ અમને આનંદ આવી ગયો ને, કે છે એવું બનતું નથી. મિથ્યાત્મ અને અજ્ઞાન મૂળમાંથી અશુદ્ધતાના સંસ્કારને કાપે છે, ધોઈ નાખે છે, મૂળમાંથી ક્ષય કરે છે, અને સ્વરૂપનો અનુભવ થાય છે. એમને એમ સ્વરૂપનો અનુભવ થતો નથી. અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે મૂળમાંથી અશુદ્ધતાના સંસ્કાર સાફ થઈ જાય છે. જેણે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કર્યો તેણે ત્રણ લોકના તમામ પ્રકારના વૈભવોને તિલાંજલિ એકવાર આપી દીધી છે. જગત ઈષ્ટ નહીં આત્મથી આ પ્રકાર એના પરિણામમાં આવ્યો છે કે આખા જગતના તમામ પ્રકારની વિધવિધતાના જેટલા કોઈ વિષય વિવિધ છે તે કોઈ આ આત્માને ઈષ્ટ નથી. મારા સ્વરૂપમાં રહેલું જે સુખ અને આનંદ છે એ જ મને ઈષ્ટ છે. ભોગવવા લાયક તો આનંદ ને સુખ છે ને, સુખ શાંતિ આનંદ આ ભોગવવાના પરિણામ છે. એનાથી ઈષ્ટ કાંઈ નથી. જગતની કોઈ દોલત, જગતનો કોઈ વૈભવ, જગતનો કોઈ વિષય પોતાની નિજ શાંતિ સુખ અને આનંદથી અધિક નથી. એવો મહાવિવેક જેને ઉત્પન્ન થયો છે એ જીવ સર્વ પ્રકારથી લક્ષ છોડીને બધી જ જગ્યાએથી પરિણામને સંકેલીને એક શુદ્ધાત્મામાં કેન્દ્રિત થાય છે ત્યારે એને અંદરમાં રહેલું જે આત્મિક સુખ અને આત્મિક આનંદ જે અમૃત સ્વરૂપ છે, આનંદ અમૃત સ્વરૂપ છે એના અનુભવમાં એ આવે છે. જ્યાં સુધી જીવ એવા પોતાના આનંદ અમૃત સ્વરૂપને અધિકપણે અધિકાય આપતો નથી ત્યાં સુધી એને બહારની અધિકાય છૂટતી નથી. અને બહારની અધિકાયને વળગી રહે છે જ્યાં સુધી ત્યાં સુધી એ પોતાના સ્વરૂપને અધિક ગણતો નથી. બે પરસ્પર વિરુદ્ધ હોવાથી એક સાથે રહી શકતા નથી. આ પરિસ્થિતિ છે. શુદ્ધ સંસ્કાર મૂળ છે. આમ દેખાય કે ભાઈ ત્યાગ કર્યો છે એટલે વિષયને ગ્રહણ કરતો નથી, જંગલવાસી થયો છે એટલે લોકોના જગતના જીવોના સંસર્ગમાં નથી, અસંગ દશામાં છે. જીવ જંગલમાં અસંગ દશામાં જઈને રહે અને કોઈ પંચેન્દ્રિયના વિષયનું ગ્રહણ એને ન હોય તો એને એ પ્રકારના પરિણામ પ્રત્યક્ષપણે જોવામાં આવતા નથી, અશુદ્ધ પરિણામો. પણ જ્યાં સુધી અંદરમાં પરિપૂર્ણ શુદ્ધ, એકાંત શુદ્ધ, જે શુદ્ધાત્મ સ્વરૂપ છે, સર્વાંગ શુદ્ધ, અનાદિ અનંત જે શુદ્ધ છે, એવા જીવ સ્વભાવનો અનુભવ કરીને આનંદ અમૃત જ્યાં સુધી એને વેદ્યું નથી, અનુભવ કર્યો એનો એનું આ પ્રગટ લક્ષણ છે કે એને આનંદ અમૃતનો સ્વરૂપના આનંદ અમૃતનો એને સ્વાદને વેદન આવે છે, એ ત્યાં સુધી જ્યાં સુધી એ પ્રકારમાં આવ્યો નથી ત્યાં સુધી એને ખરેખર મૂળમાંથી અશુદ્ધતાના સંસ્કાર નથી ગયા. પરિણામ ભલે ન દેખાતા હોય પ્રગટપણે, પણ એને કષાયની ઘણી મંદતા દેખાતી હોય. દ્રવ્યલિંગનું જે દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે એની કષાયની મંદતાનો સહસ્ત્રાંશ પણ અત્યારે કોઈને જોવામાં આવતો નથી. શાસ્ત્રમાં જે જૈનના દીક્ષા અંગીકાર કરેલા દ્રવ્યલિંગી સાધુ, ભાવલિંગ સાધુમાં નહીં, ભાવે સાધુ નહીં, દ્રવ્ય સાધુ, એની કષાયની મંદતા એટલી છે કે અત્યારે કોઈને સહસ્ત્રાંશ પણ જોવામાં ન આવે. એ શાસ્ત્રોક્ત છે
બરોબર,
છતાં એને અનંત સંસાર કયો છે, અનંત સંસારી કયો છે. એને સંસાર તત્વ જ એને પ્રવચન સારમાં કહ્યું, પ્રવચન સારમાં એને સંસાર તત્વ કહ્યું છે. એ તો સમર્થમાં સમર્થ એ દ્રષ્ટાંત છે, એના પેટાભેદમાં બધું આવી ગયું. ત્યારે અહીંયા કહે છે કે એ સંસાર તત્વ છે એનું મૂળ કોણ કાપે છે, કે જે શુદ્ધાત્મા અનુભવ છે, પ્રથમ સમ્યક દર્શનના કાળમાં જે આનંદનો અનુભવ થાય છે એ મૂળમાંથી એના સંસ્કારને કાપે છે. આ પરિસ્થિતિ છે. પ્રશ્ન હજી સ્પષ્ટ નથી થતો. દર્શન મોહનો અભાવ થાય એને ચારિત્ર મોહની અશાંતિ છે. દર્શન મોહનો સદ્ભાવ છે તેમાં ભલે ઘણી શાંતિ દેખાતી હોય તો પણ અશાંતિ એમને એમ પડી છે, અનંત અશાંતિ હજી એમને એમ પડી છે. એટલે તો દર્શન મોહના સદ્ભાવમાં જે કોઈ અશુદ્ધ પરિણામ થાય છે એને અનંતાનુબંધીના કહેવાના પરિણામ કહેવામાં આવ્યા છે. અનંત અનુબંધ કરે, દ્રવ્ય અનુબંધ કરે તો ભાવે પણ એમાં અનંતતા રહી છે તો દ્રવ્ય અનંત અનુબંધ છે. જે અનુબંધ દ્રવ્યકર્મનો છે એ એમ સૂચવે છે કે ભાવમાં પણ અનંત કષાય પડ્યો છે. એટલે દ્રવ્યલિંગીને શાંતિ ઘણી દેખાય છે, એવી શાંતિ અત્યારે કોઈની પ્રગટ જોવામાં આવે નહીં, એનો હજારમો ભાગ ન દેખાય, પણ એ શાંતિ નથી. ત્યાં અનંતાનો મંદી, અનંત અશાંતિ પડી છે, પણ દબાયેલી છે અંદરમાં, ભારેલા અગ્નિની જેમ એ દબાયેલી છે. કહે છે 167 પુલ છે કે અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના સ્વરૂપનો અનુભવ થતો નથી, અથવા બંને એક કાળે થાય છે. જ્યારે આનંદ રસકંદ પ્રભુનો આસ્વાદ, અમૃતનો આસ્વાદ આવે છે ત્યારે અશુદ્ધ ભાવ મૂળથી છૂટે છે, અને અશુદ્ધ ભાવ મૂળથી ન છૂટે અને આનંદ અમૃતનો અનુભવ આવે એવું કદી બનતું નથી. બંને એક સમયમાં થાય છે, એકનો વ્યય અને બીજાનો ઉત્પાદ એક જ સમયમાં છે. બે પરિણામ છે એમાં, એકના એકની વ્યયની પ્રક્રિયા છે, બીજાના ઉત્પાદની પ્રક્રિયા છે, બે એક જ સમયમાં છે. સ્વરૂપનો રસ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો, એમાં સહજપણે પરરસ તૂટે છે. અથવા બીજું પૂછીએ કે પરરસ તૂટવાનો પુરુષાર્થમાં શું કરશો તમે, કે પર પદાર્થનો ત્યાગ કરશો, બીજું શું કરશો? પર પદાર્થનો ત્યાગ કરશો. પણ પર પદાર્થનો ત્યાગ થાય એટલે પર પદાર્થ પ્રત્યેના પરિણામ કાંઈ ન જ ઉત્પન્ન થાય એવું તો કાંઈ નથી. એ તો નિમિત્તના સદભાવમાં જેમ પરિણામ ઉત્પન્ન થાય છે બાહ્ય, એમ બહાર નિમિત્તના અસદભાવમાં પણ પરિણામની ઉત્પત્તિ તો થઈ શકે છે.
બરાબર.
કેમ કે પરિણામને, જે વિકારી પરિણામને ઉત્પન્ન થવાનું છે, એને બહારના નોકર્મની આવશ્યકતા નથી કે હોય તો થાય ને ન હોય તો ન થાય. એ કર્મના ઉદય સાથે સંબંધ ધરાવે છે. જીવનો વિભાવ પરિણામ કર્મના ઉદય સાથે જોડાય છે. એ અંદરનું સૂક્ષ્મ જોડાણ નથી જોઈ શકાતું, કેમ કે કર્મ સૂક્ષ્મ પર્યાય પરિણમેલા પરમાણુ છે, એટલે એ કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી. ઇન્દ્રિય જ્ઞાન તો સ્થૂળ જ્ઞાન છે કે જેમાં સ્થૂળ પર્યાયને પ્રાપ્ત હોય એવા જ પરમાણુઓની પર્યાય જ્ઞાનમાં આવી શકે. સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત હોય એવા પરમાણુઓ એની અંદર જ્ઞાનમાં આવતા નથી, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી થતા. એ જાડું સ્થૂળ જ્ઞાન છે. હાણ સાથે એરવું પકડાય, મોતી ન પકડાય એમ છે, એના માટે સમાણી જોઈએ. એવું જ્ઞાન ત્યાં જાડું છે, સ્થૂળ છે. પણ ખરેખર જ વિભાવનું જોડાણ અંદરમાં કર્મના વિપાક સાથે છે. કર્મનો ઉદય વિપાક જે આવ્યો, સત્તામાં તો એ કર્મો ઘણા વખતથી પડ્યા હોય છે, પણ જ્યારે એ વિપાક પાકે છે ત્યારે એનો જે સ્વાદ છે, ક્રોધ પ્રકૃતિનો જે સ્વાદ, લોભ પ્રકૃતિનો સ્વાદ, ક્રોધ માન માયા લોભ આદિ પ્રકૃતિનો જે સ્વાદ છે, એ સ્વાદ એની અંદર એવો છે કે જેવો ભાવ થાય છે એવો છે, જેમ મરચાની તીખાશ જણાય છે એમ એવો એ સ્વાદ આવે છે. એ સ્વાદ ત્યાં પ્રગટ થાય છે, જેમ દિવાળીમાં અગ્નિ હતી એ પ્રગટી, ભડકો થયો, એમ ત્યાં વિપાક આવે છે ત્યારે એનો સ્વાદ પાકે છે. કેરી પાકે છે ત્યારે મીઠા રસની થાય છે ને, ખાકીમાં મીઠો રસ ન હોય. એ વિપાકના કાળે જીવ જો પોતાના આનંદ અમૃતના સ્વાદમાં પોતાના ઉપયોગથી જોડાણમાં ન રહે, અથવા પરિણતિથી જોડાણમાં ન રહે, તો એ વિપાકમાં એકાકાર થાય છે. બહારમાં નોકર્મરૂપ સંયોગનું જોડાણ હોવા ન હો એની સાથે કોઈ એને નિયમ છે નહીં. તો એ તો પૂર્વકર્મ, તો જ્યાં સુધી એને નાશ નથી કર્યા ત્યાં સુધી એનો ઉદય ચાલુ જ છે. સર્વજીવોને આઠે કર્મનો ઉદય નિરંતર વર્તે છે. સર્વ સંસારી જીવોને આઠે કર્મનો ઉદય એક સમયનો આતરું પીડ્યા વિના નિરંતર હોય જ છે. પરિણામથી એનો સંબંધ ન છોડે, અને એ સંબંધના પરિણામનો સ્વભાવ સંબંધ કરવાનો છે. એ સંબંધ કરવાનો સ્વભાવ નિજાત્મ સ્વરૂપમાં સંબંધ ન કરે એ પરિણામ, અને પરમા સંબંધ કરે, ઉદયનો સાથે સંબંધ કરે, તો એ વિકારપણાને પ્રાપ્ત થાય. જો અવિકારી સ્વરૂપ સાથે પરિણામ સંબંધ કરે તો અવિકારપણાને પ્રાપ્ત થાય. બસ એ એનો પરિણામ સ્વભાવ છે. સંબંધ કરવું અને જેની સાથે સંબંધ થાય તેને તેમાં તદાકાર થવું, એ એનો સ્વભાવ છે. પરિણામનો પરિણામ ધર્મ છે. પરિણામ તો પોતાના ધર્મથી વર્તે છે.
બરાબર.
એટલે એને જ્ઞાન કરાવે છે આ બધું, કે જો ભાઈ તું એક આત્મા ચૈતન્ય નામનો પદાર્થ છો, તારા પરિણામનો ધર્મ એવો છે કે જો તું અન્ય પદાર્થો સાથે સંબંધ કર તો તદાકાર ક્યાં થઈશ, તેવા આકારે તારા પરિણામ થશે. તદાકાર હેતુ તેવો આકાર, જો એ જ પરિણામને તું નિજ સ્વરૂપમાં લગાવીશ તો ત્યાં તદાકાર થશે. નિજ સ્વરૂપ કેવું છે કે ત્રિકાળ શુદ્ધ છે, નિર્દોષ છે, અકસાય સ્વરૂપ છે, આનંદ અમૃત શાંતિથી ભરેલું છે. આ બે જ્ઞાન કરે હું સ્વપર પદાર્થનું. એમાંથી વિવેકી જીવ વિવેક કરે છે કે અરે મારે શાંતિ ને સુખ જોઈએ, બહારમાં પણ અન્ય વિષયમાં પરિણામ પણ હું સુખ ને શાંતિ માટે લગાવું છું પણ તૃપ્તિ થતી નથી ને શાંતિ મળતી નથી, તો હવે મારા સ્વરૂપમાં લગાવું તો મને તૃપ્તિ ને શાંતિ મળે એમ. એને એ વાત ઉપર ને એ વિષય ઉપર વિશ્વાસ આવે છે. વિશ્વાસ આવવાનું કારણ એ છે કે કહેનાર તે રૂપે થઈને કહે છે. આપ્ત પુરુષ કયા ને, 18 દોષ રહિત આપ્તનું સ્વરૂપ છે. આપ્ત એટલે વિશ્વસનીય, જેના ઉપર વિશ્વાસ કરવા યોગ્ય છે તેને આપ્ત કહેવામાં આવે છે. એવા જે સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર દેવ જે પરિપૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત થયા છે, એ શુદ્ધ થઈને શાંત થઈને આનંદિત થઈને કહે છે, તેથી તેમના વચન ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે. અહીંયા જોડાણ થવાથી દુઃખ થાય ને અહીંયા જોડાણ થવાથી સુખ થાય એમ એ રૂપ થઈને એમણે એ કહ્યું. એમને એમ કહ્યું નથી પણ એ રૂપ થઈને એમ કહ્યું. એવું જ વિતરાગી ગુરુએ એ રૂપ થઈને કહ્યું. પછી સમ્યક દ્રષ્ટિઓ કહે છે એ તો એના એજન્ટ છે, આડતિયા છે. ગુરુદેવ શ્રી કહેતા ને કે ભગવાનના આડતિયા થઈને આ વાત આવે છે. ગુરુને પણ આડતિયા કહે છે, સમ્યક દ્રષ્ટિને પણ આડતિયા કહે છે. એનો માલ વેચીએ છીએ, એનો માલ છે આ. ત્યાંથી મૂળ જે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. શ્રીમદ નાથચંદ્રજીએ તો બહુ શરૂઆતમાં 20મા વર્ષમાં આ વાત લખી છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે અને જેણે ધર્મ પ્રણીત કરવો હોય, પ્રતિપાદિત કરવો હોય, એણે સર્વજ્ઞતાથી ધર્મનું પ્રતિપાદન કરવું. સર્વજ્ઞને વચમાં લાવવાની એ વાત હોય શકે નહીં. પહેલા સર્વજ્ઞને સ્થાપવા જોઈએ કે આવા આવું જે તત્વ નિરૂપિત થયેલું છે, સ્થાપિત થયેલું છે, એના કહેનાર કોણ છે? કે પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા છે, એણે આ વાત કરી છે. નિર્દોષતામાંથી આવેલી વાત પ્રમાણિક છે, સદોષતામાંથી આવેલી વાત પ્રમાણિક નથી. એ મૂળ છે આ વિષય. એ કહે છે કે અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના સ્વરૂપનો અનુભવ થતો નથી અને આનંદ રસકંદ પ્રભુનો આનંદ અમૃતનો આસ્વાદ આવ્યા વિના એ અશુદ્ધ સંસ્કાર છૂટતા નથી. રાગની એકતાના સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. એની એ વાત ફરીને કહે છે કે અશુદ્ધ સંસ્કાર છૂટ્યો, અશુદ્ધ ભાવ છૂટ્યો એટલે શું છૂટ્યું? કે રાગની એકતા તૂટી. રાગ નથી તૂટ્યો હજી. સમ્યક દ્રષ્ટિને છદમસ્ત જીવને રાગ ક્યાં સુધી છે કે પરિપૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી આંશિક રાગ છે. શુદ્ધતા પણ પ્રગટ થઈ છે એટલે પૂરેપૂરી અશુદ્ધતા નથી એના પરિણામમાં. આંશિક શુદ્ધતા અને આંશિક અશુદ્ધતા એવી સાધકની સ્થિતિ ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન પર્યંત છે. એમાં ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક ઈચ્છા થાય ને એ સમજી શકે એવો રાગ થાય છે. પોતાનો રાગ પોતે પકડી શકે જ્ઞાનમાં એવો રાગ થાય છે. એને સ્વવિકલ્પ રાગ, ઈચ્છાવાળો રાગ, બુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. અને સાતમા ગુણ સ્થાનથી એવો રાગ બંધ થાય છે, બારમા સાત થી બાર ગુણ સ્થાન સુધી રાગ હોય છે પણ તે અબુદ્ધિપૂર્વકનો હોય છે, શુદ્ધોપયોગ પણ હોય છે અને રાગ પણ અબુદ્ધિપૂર્વકનો હોય છે. એ રાગ એને તેરમું ગુણ સ્થાન અરિહંત દશા પ્રાપ્ત થતા સર્વાંશપણે નાશ પામે છે. છેલ્લો જે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું ત્યારે બારમામાં રાગ જાય છે, પણ ત્યાં હજી જ્ઞાન પૂરું નહીં હોવાથી, જ્ઞાન અનંતમય ભાગે કેવળ જ્ઞાનથી પણ અનંતમય ભાગે જ્ઞાન હોવાથી ત્યાં હજી પૂર્ણ અર્યંત દશા કહેવામાં આવતી નથી. ત્યાં જે દશા સિદ્ધિની દશા છે, એ ચાર અઘાતી ગઈને જે સિદ્ધ પરમાત્માની જેવી દશા હોય છે એવી ત્યાં એ અપેક્ષા એ અર્યંતની દશા છે. અસિદ્ધત્વ છે, એ અઘાતી રહ્યા છે, કંપન રહ્યું છે એને કારણે છે, પણ એમાં ભાવ અશુદ્ધતા નથી, ભાવે અશુદ્ધતા એમાં નથી. આમાં જ્ઞાન અલ્પ રહ્યું બારમા ગુણ સ્થાને, ચારિત્ર પૂરું થયું, રાગ ગયો, રાગની અશુદ્ધતા ગઈ પણ જ્ઞાનની અશુદ્ધતા નથી ગઈ. ઠીક, બારમું ગુણ સ્થાન લ્યો તો ત્યાં ક્ષય થઈ ગયો, સર્વ પ્રકારનો જે રાગાદિ ભાવ છે તે ક્ષય થયા. અને બારમા ગુણ સ્થાન વાળા સાધકને વિતરાગ કહેવાય છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ ગયું ત્યાં પૂર્ણ શુદ્ધ ચારિત્ર, પણ જ્ઞાન પૂરું ન થયું એટલે શું રહ્યું કે જ્ઞાનની અશુદ્ધતા રહી છે ત્યાં, એ પણ ભાવ અશુદ્ધતા છે. એ તેરમય ગુણ સ્થાને એ પ્રકારની પણ અશુદ્ધતા રહેતી નહીતર ત્યાં પુરુષાર્થ પૂર્ણ છે, ચારિત્ર પૂર્ણ છે, આનંદ પૂર્ણ છે, જ્ઞાન હજી અજ્ઞાન રૂપ છે. જ્ઞાન અજ્ઞાન રૂપ છે, અજ્ઞાન કહેવાય છે, જ્ઞાન નો અભાવ છે, અજ્ઞાન કેવળ જ્ઞાન નથી ને. શું કહે છે કે રાગની એકતાના સંસ્કાર છૂટ્યા વિના નીચે ચોથા ગુણ સ્થાને પ્રવેશ મળે છે. ચોથા ગુણ સ્થાનને સમ્યક દ્રષ્ટિપણાને જીવ પ્રાપ્ત થાય છે ત્યારે એને રાગની એકતા તૂટે છે. રાગ રહે છે પણ રાગની એકતા તૂટે છે. રાગનું એકત્વ સંધાન છે, એકત્વ બુદ્ધિ છે, એ એકત્વ બુદ્ધિ મૂળમાંથી તૂટે છે એટલે એના સંસ્કાર પણ એકત્વના રહેતા નથી. એમ થયા વિના શુદ્ધ સ્વરૂપનો સમ્યક દર્શનમાં જે અનુભવ થાય છે તે થતો નથી. રાગની એકતા તૂટીને અનુભવ થાય છે. રાગની પણ એકતા રહે અને શુદ્ધાત્મામાં પણ એકતા થાય એમ પરસ્પર બે વિરુદ્ધ વિષયમાં એકતા ન થાય. પરસ્પર બે વિરુદ્ધ વિષયમાં કદી એકતા ન થાય એટલે રાગની એકતા તૂટે તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય તો રાગની એકતા તૂટે તૂટે. આ એક બહુ મોટી વાત છે. મોક્ષ માર્ગના પ્રકરણમાં આ જઘન્ય દશા હોવા છતાં, શરૂઆતની દશા છે ને એ જઘન્ય દશા હોવા છતાં, પછી પાંચમું છઠ્ઠું ગુણ સ્થાન એ એની મધ્યમ દશા છે સાધકની, અને ઉપરના ગુણ સ્થાન જે શ્રેણી માંડે છે શુક્લ ધ્યાનની એ એના ઉત્કૃષ્ટ સાધક દશાના પરિણામ છે. છતાં અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને સંસારમાં સંસાર માર્ગની સ્થિતિ ફરી જાય છે અને મોક્ષ માર્ગની પરિણતિની સ્થિતિ શરૂ થાય છે એમ પરિણામની આખી દિશા બદલાય છે અને એના પરિભ્રમણનો અંત આવે છે એ પ્રકાર જોઈને અહીંની જે જઘન્ય દશા છે એને પણ શાસ્ત્રમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે, બહુ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. પ્રથમમાં પ્રથમ કોઈ પણ જીવે જેને આત્માનું હિત કલ્યાણ કરવું છે, હિત કરવું છે અથવા કલ્યાણ કરવું છે, એને પોતાના જ્ઞાન બળને અને પુરુષાર્થ બળને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને રાગની એકતા તોડવામાં એ બળ લગાવવું જોઈએ. બીજે ક્યાંય પણ શક્તિનો અપવ્યય નહીં કરતા આ એક જગ્યાએ જો એનો સદવ્યય કરવામાં આવે તો એનો સંસાર નાશ પામે, અને નહીંતર કોઈ રીતે એનું કલ્યાણ થાય અને એનો સંસાર મટે નહીં. બસ આ એક મહત્વની વાત છે, એ આટલી છે અહીંયા કે રાગની એકતાના સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી, અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયા વિના રાગની એકતાના સંસ્કાર છૂટતા નથી. ચલો બોલો, અહીંયા આવડો લીધો, રાગની એકતા વાળો લીધો. અસ્થિનો પહેલા શરૂઆત કરી છે અસ્થિના બોલથી, એ વાત પૂરી કરીને પછી નાસ્તિના બોલથી શરૂઆત કરી છે પાછી, કે રાગની એકતાના સંસ્કાર છૂટ્યા વિના સ્વરૂપનો અનુભવ થતો નથી, અને સ્વરૂપનો અનુભવ થયા વિના રાગની એકતાના સંસ્કાર પણ છૂટતા નથી. વાતને ચોખ્ખી કરી છે બે બાજુથી અનેકાંતપણે કહીને, કે કોઈ જીવ એમ કહે કે હવે અમને ફલાણો રાગ નથી, આ રાગ તો ટાળી દીધો છે, હવે કોઈ રીતે એ રાગ અમને નહીં થાય, એને એમ કહે છે કે ભાઈ તને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો છે, અંદરમાંથી આનંદ રસકંદ પ્રભુ આત્મા છે, એનો આસ્વાદ જે આનંદ અમૃતનો આસ્વાદ છે એ આવ્યો છે. જો આવ્યો હોય તો વાત સાચી છે, એ એનું લક્ષણ છે, અને નહીતર ભલે તને એ રાગ અત્યારે ઉત્પન્ન થતો ન દેખાતો હોય તો પણ અંદરમાં રહી ગયો છે, ક્યારે ઉત્પન્ન થશે એની તને ખબર રહેશે નહીં. કેમ કે કોઈ પણ પરિણામ ઉત્પન્ન થાય છે ત્યારે એ પહેલા એક એના કોઈ મેસેજ નથી આવતો કે હવે આ પરિણામ આવશે, હવે આ પરિણામ આવશે, હવે આવું પરિણામ આવશે, એ તો થયા જ કરે છે, અને એ થયા પછી અસંખ્ય સમયે ઉપયોગ લાગે છે શ્રુત જ્ઞાનનો, મતિ જ્ઞાનનો. શ્રુત જ્ઞાન તો પછી થાય છે, પહેલાં મતિ જ્ઞાન થાય છે, એ અસંખ્ય સમયે થાય છે, જેને બુદ્ધિમાં પકડાય એવું.
બરાબર,
જ્ઞાન ભલે તરત ત્યારે હાજર હોય પણ એ જ્ઞાનમાં અવગ્રહ ઈહાને અવાયનો સ્ટેજ આવે છે ત્યારે એને ખબર પડે છે, અવાય એટલે નિશ્ચય કે આમ આવો રાગ થયો, ત્યારે તો અસંખ્ય સમય ચાલ્યા ગયા હોય છે. એ પહેલાં જ્ઞાન થયું હોય છે, પણ જ્ઞાન થવું ને જ્ઞાન પકડવું એમાં સમયાંતર છે. જ્ઞાન થાય ને જ્ઞાનની સમજ આવે કે આવું જ્ઞાન થયું એમાં અસંખ્ય સમય જાય છે, એ પ્રકાર છે. એટલે થયેલા પરિણામને તો મટાડવાનો સવાલ નથી, નહીં થયેલાને નહીં આવવા દેવા માટે બીજું શું એ વિચાર કરે, સિવાય કે એ મૂળમાંથી કપાઈ જાય અને ઉત્પન્ન થાય. બાકી યોગ્યતા રહી ગઈ હોય તો પરિણામ થયા વિના રહેશે નહીં. આ મૂળમાંથી તે પરિણામ થવાની સ્થિતિરૂપ યોગ્યતા એને ટાળવાની વાત છે. જો એકતા તૂટે, એકત્વ તૂટે તો અનંતાનુબંધી ન થાય. રાગ ભલે થાય પણ અનંતાનુબંધીનો રાગ થાય નહીં. ચારિત્ર મૂળનો છે, ઉપર છલ્લો છે, રસ વિનાનો છે, ભિન્નપણે એને જાણતા થયેલો છે, તેથી એ રાગનું મૂળ જરાય ઊંડું નથી. એનું કારણ એ છે કે એને અંદરમાં એકત્વ પડ્યું છે કે આનાથી લાભ.
બરોબર,
આ રાગથી લાભ, કોઈ પણ પ્રકારના રાગથી લાભ એટલે પરથી લાભ. એ પરથી લાભ જેને કતલખાનું માંડ્યું છે એને શું છે કે આ કાર્ય કરવાથી મને જે કાંઈ મળશે એનાથી મને સુખ. બસ જેણે પૈસામાં સુખ માન્યું છે તે પૈસા મેળવવા શું શું નહીં કરે કે એનો તો કોઈ હિસાબ કિતાબ નથી કે શું નહીં કરે. કે છે પણ જેણે ધંધો વેપાર છોડી દીધા એને ક્યાં પૈસામાં સુખ માન્યું છે? એ તો ત્યાગી થયા છે. એ ત્યાગી થયા છે પણ એવા પરિણામ નહીં કરે એનો નિયમ શું? એનો નિયમ આ છે કે રાગની એકતા તોડે તો એ પરિણામ નહીં કરે. નહીંતર એને કોઈ ને કોઈ પ્રકારના વર્તતા વર્તમાન વર્તતા રાગમાં એકતા થાય છે તો એ રાગ ક્યારે કેવો પલટો મારીને કઈ હદે જશે એનું કોઈ નિયમ છે
નહીં.
એટલે મિથ્યાત્વને નશો કહેવામાં આવે છે. મિથ્યાત્વ પરિણામને એક નશો, ભ્રાંતિનો નશો કહેવામાં આવે છે. તો જ્યાં સુધી કોઈ જીવને નશો છે ત્યારે તે કોઈ અનુચિત ચેષ્ટા ન કરતો હોય, દારૂ પીધો હોય અને નશામાં ચકચુર હોય અને શાંત દેખાતો હોય, પણ એનો ભરોસો શું કે ક્યારે શું કરી બેસે? કે એનો કોઈ ભરોસો રખાય નહીં. કેમ કે એ નશામાં આવેલો માણસ છે. એમ ભલે શાંત દેખાય પણ મિથ્યાત્મનો નશો ન ઉતરે ત્યાં સુધી તે જીવના પરિણામનો કોઈ ભરોસો રહી શકે એમ છે. ગમે તેવા પરિણામ થઈ જશે. એટલે કહે છે કે પ્રથમમાં પ્રથમ મોક્ષ માર્ગ જ્યાંથી શરૂ થાય છે એવું જે સમ્યક દર્શન, ચોથું ગુણ સ્થાન કે જેમાં સ્વરૂપાનુભવ થાય છે, પ્રથમ જ શુદ્ધોપયોગ થાય છે, આત્માના આનંદ અમૃતનો અનુભવ થાય છે ત્યારે એને રાગની એકતા તૂટે છે અને ત્યારે એને એ નશો ઉતરી ગયો છે, મહાવિવેક પ્રગટ્યો છે, આખા જગતના તમામ જગત નહીં જગત ઈષ્ટ નહીં આત્મથી સમસ્ત જગતને એણે એ રીતે એક બાજુ મૂકી દીધું છે અને અનુભવમાં આવ્યો છે. તેને જીન થયો એમ કહ્યું, ધવળમાં એને જીન થયો છે એમ કહ્યું. એની વાણીને જીન વાણી કહી છે. પછી એ સમ્યક દ્રષ્ટિ છે એની વાણીને જીનવાણી કહી છે. પછી આ સમ્યક દ્રષ્ટિની વાણી તે જીનવાણી ને આ બીજાની વાણી તે જીનવાણી નહીં એવો કોઈ વિભાગ છે
નહીં.
બધાની વાણી જીનવાણી છે આમ છે. ગુરુદેવે તો બહુ સમ્યક દ્રષ્ટિનો મહિમા બતાવી દીધો. લગભગ એમના પ્રવચનમાં આ વિષય મુખ્ય આવ્યો. કેમ કે જીવોને મિથ્યા દર્શન છૂટે અને સમ્યક દર્શન થાય પછી તો એનો વિવેક એટલો જાગૃત થાય છે કે આગળનો માર્ગ એને માટે ચોખ્ખો છે. એટલે એ વિષય ઉપર સમ્યક દર્શનની સ્થિતિની મહત્તા એટલી બધી કરી કે સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, હાલતા વિષ્ટાને અડી જાય તો એ વિષ્ટાને ધન્ય છે. આવા ભાવ ક્યાં આવ્યા? તો દ્રવ સ્પર્શના છે. સમ્યક દ્રષ્ટિ બળદ છે, એનું શરીર છે એ તો દ્રવ પૂદગળ દ્રવ છે. વિષ્ટાના પરમાણુ પણ પૂદગળ દ્રવ છે. કોઈ પૂદગળ દ્રવ કોઈ પૂદગળ દ્રવના સંયોગમાં આવે એમાં આત્માને શું? છતાં સમ્યક દર્શનનો મહિમા કરવા માટે આવી વાતો કરતા ગયા છે. સમ્યક દર્શન શું ચીજ છે? આખા સંસારનો નાશ કરનાર એક ક્ષણનો પરિણામ, એની શક્તિ શું, એની પવિત્રતા શું, એનો અનુભવ શું, જેના કબજામાં પોતાના સર્વજ્ઞ સ્વભાવની નિજ આત્મવૈભવની નિજ દિવ્ય શક્તિની તમામ સમસ્ત શક્તિની પૂરી દોલતનો કબજો આવી ગયો એ સમ્યક દ્રષ્ટિ છે. એને હવે એ દોલત વાપરવી એ પછી આગળનો માર્ગ છે. પણ કબજો તો પહેલા થઈ ગયો છે, કબજામાં એવું છે વાપરશે, જેને કબજો નથી એને વાપરવાનો પ્રશ્ન રહેતો નથી. કહે છે કે શુદ્ધ સ્વરૂપ એ વાતનું મુખ્ય ગાય છે. આ તો ચારિત્રના અધિકારમાં મુનિ દશાની વાત, સર્વજ્ઞ દશાની વાત, સ્થાન અનુસાર શુક્લ ધ્યાનની શ્રેણીની આ ચર્ચાઓ, પ્રશ્નો, ઘણી વાતો આવી છે. પણ મુખ્ય વાત આ એટલા માટે લીધી કે અત્યારે વર્તમાનમાં જીવોને એનો અભાવ છે. હવે શરૂઆત છે મોક્ષ માર્ગની, એ પણ ન સમજાય એને આગળની વાત શું સમજાવવી. વર્ણન તો ઘણું આવતું બીજું પણ, પણ મુખ્ય વાત આ જ છે કે અહીંયા જો રસ્તો થાય તો બીજી વાત સમજવી સહેલી છે. નીચેની વાત ન સમજે, જે સહેલો દાખલો ન ગણી શકે એને અઘરો દાખલો ગણાવવાની શું મહેનત કરવી. એટલે બીજી વાત કહેવાનો કોઈ ખાસ પ્રયોજન નહીં.
બરાબર.
એમ છે કે એક વાત જે સમ્યક દર્શનની છે એમાં અનંત ગુણનું પરિણમન છે. શું
અનંત ગુણનું પરિણમન?
એક ક્ષણમાં અનંત ગુણનું શુદ્ધ પરિણમન, આંશિક શુદ્ધ પરિણમન છે, ભલે પૂર્ણ શુદ્ધ પરિણમન નથી પણ આંશિક શુદ્ધ પરિણમન છે. પણ અનંત ગુણનું પરિણમન છે એની વાત કરે તો એમાં અનંત ગુણની વાત કરવી છે. એક ગુણની, બે ગુણની, હજાર ગુણની, લાખ ગુણની નહીં પણ અનંત ગુણની વાત કરવી છે. તો એ ભલે વિષય એનો એક હોય પણ અનંત પડખેથી એની વાત થઈ શકે છે. અનંત પડખને પડખાને કહેવા જાય તો અનંત કાળ લાગે, એટલો તો છે નહીં અહીંયા કાળ, મર્યાદિત કાળ છે. એટલે એમ કહેતા કે આ જે કહેવાય છે એ મર્યાદિત કહેવાય છે, પૂરું કહેવાનો સમય નથી. અને પૂરું કહેવાની પૂદગળની વાણીમાં સામર્થ્ય પણ નથી, એ પણ અધૂરું કહી શકે છે. વાણી પણ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો દિવ્ય ધ્વનિ ન કહી શકે. તે સ્વરૂપને અન્ય વાણી, છદ્મસ્થની વાણી તો શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. શ્રીમદે ગાયું છે, પોતે સમ્યક દ્રષ્ટિ છે, એ પદની ભાવના ભાવે છે, પૂર્ણ પદની ભાવના ભાવે છે. કહે છે કે જ્ઞાનમાં તો અત્યારે પૂર્ણ પદ આવે છે, અનુભવમાં તો પૂર્ણ પદનો, સ્વરૂપનો સ્વરૂપ જે પરિપૂર્ણ છે અંતરંગમાં એનો અનુભવ છે એટલે એનું જ્ઞાન વર્તે છે. અને સર્વજ્ઞ ભગવાનને પણ એનું જ્ઞાન વર્તે છે. હવે જેને દિવ્ય ધ્વનિનો યોગ થાય એ પણ આ પદને ન કહી શકે, તો નીચે જેને જોયું છે એને તો એટલો વાણીનો યોગ નથી, એટલા પુણ્ય નથી કે એટલી વાણીનો યોગ હોય દિવ્ય ધ્વનિ, એ શું કહે. એટલે જેટલો કાંઈ વિસ્તાર આવે છે એ મર્યાદિત આવે છે, પૂરો વિસ્તાર તો વાણીમાં જ કરવાનું સામર્થ્ય નથી. કહે છે કે મહિમાવંત એવા પ્રભુનો મહિમા આવ્યા વિના, હવે બીજા પડખા લીધા, તુચ્છતાના પામરતાના સંસ્કાર છૂટશે નહીં. અને તુચ્છતાના અને પામરતાના સંસ્કાર છૂટ્યા વિના મહિમાવંત પ્રભુની મોટાઈ લાગશે
નહીં.
આ ભાવ પણ સાથે સાથે છે. શું કહે છે, એક પડખું લીધું શુદ્ધતા અશુદ્ધતાનું, કે અશુદ્ધતાના સંસ્કાર મૂળમાંથી જાય ક્યારેક શુદ્ધ સ્વરૂપનો અનુભવમાં આનંદ અમૃતનો આસ્વાદ આવે અનુભવમાં.
બરાબર.
બીજું પડખું લીધું એકત્વપણાનું, કે રાગાદિની એકતા તૂટે ત્યારે એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય તો જ રાગાદીની એકતા તૂટે. બીજું પડખું, હવે આ ત્રીજું પડખું લીધું મોટું. આ બધા પરિણામ એક સાથે હોય છે, કહેવામાં ક્રમ પડે. અને આ બધા પરિણામ છે એનો એને મેળ મેળવવો જોઈએ.
શું
નહીતર ક્યાંક ભૂલ થશે તો એને ભૂલ થાય છે. શું કે ઘણા જીવો એવા પણ હોય છે કે જે ઘણી કષાયની મંદતામાં આવે છે, ધ્યાનાદિનો પ્રયોગ કરે છે અને ક્યાંક માનસિક શાંતિ ઉત્પન્ન થાય છે, ત્યારે પણ એને એમ થાય છે કે આ અનુભૂતિ થઈ, અંદરમાં જે પરમાત્મ પદ છે એની અનુભૂતિ થઈ. એ અનુભૂતિ સંબંધિત ભ્રમ છે. ભ્રમની સ્થિતિ અથવા પરાકાષ્ઠા ક્યાં સુધીની? કે અનુભૂતિ સંબંધિત પણ જીવોને ભ્રમ થાય છે. તો એ ભ્રમ, એ ભ્રમ છે કે સાચું છે એમ કેમ નક્કી કરવું? કે જેને અનુભૂતિ થાય છે એને એ એના પરિણામો કેવા કેવા હોય છે, એના બીજા જે ગુણોના પરિણામ છે એનું વર્ણન પણ અનુભવીઓએ શાસ્ત્રમાં કરેલું છે, કહી ગયા છે. એને એને મેળવણી કરવી, પોતાના પરિણામની ને એ કથનોની એને મેળવણી કરવી જોઈએ. કે કહે છે એવા બીજા પરિણામ પાછા થાય છે કે ફેરફાર છે? જો ફેરફાર છે તો ઓલો અનુભવ નથી પણ ભ્રમ છે, એમ એને મેળવી મેળવવું. એટલા માટે એ બધી વાત કરવામાં આવે છે કે જીવ ક્યાંય ભૂલાવવામાં પડે નહીં, એ હેતુ છે એની પાછળ. એકની એક વાતને જુદા જુદા ગુણોથી શું કરવા કરવી, કે ભાઈ એની પાછળ હેતુ છે. ભિન્ન ભિન્ન યોગ્યતાવાળાને ભિન્ન ભિન્ન પ્રકારે એમાં ભૂલ રહેવાનો સંભવ છે. તે ભૂલની સંભાવના જાણીને એમ કહેવામાં આવે છે કે આ ભૂલ આ રીતે ન હોવી જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ અને આમ ન હોવું જોઈએ, એમ અસ્તિ નાસ્તિથી બે રીતે વિષયને ચોખ્ખો કરવામાં આવે છે. તો એ ત્રીજું પડખું મહિમાનું લીધું છે કે જે જીવને પોતાના મહિમાવંત એવા પ્રભુનો મહિમા ના આવે, એમ પરમાત્મ પદનો મહિમા આવ્યા વિના બહારના તુચ્છ વિષયોનો અને પામરતાના સંસ્કાર છૂટશે નહીં. તુચ્છતા અને પામરતા શું ચીજ છે? કે ઈચ્છા થાય, ઈચ્છાને અનુકૂળ પદાર્થ મળે ત્યારે એને સુખનો ને શાંતિનો કે આનંદનો કે હરખનો અનુભવ થાય. એ છે કે ભાઈ એ તો તુચ્છ પદાર્થ છે, એ તો તુચ્છ પદાર્થ છે. એ પદાર્થની કિંમત કેટલી? જે કોઈ પદાર્થના સંયોગમાં તને સુખનો અનુભવ થાય છે એની કિંમત કેટલી? આપણે દ્રષ્ટાંત લીધો હતો, માણસને જેને બહારના પદાર્થોનો મહિમા છે, પછી એ કેવી રીતે મહિમા કરે કે અમે ફલાણા ભાઈને ત્યાં જમવા ગયા હતા, અમને હાથ લુવાનો નેપકિન લૂછવા માટે આપ્યો, એ 18 રૂપિયા વાળો હતો. શું કે 18 રૂપિયાનો તો નેપકિન હતો એમ કે